એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર રાવજી પટેલની વાર્તા સૈનિકના બાળકો. ઓડિયો પઠન ભાવિક મિસ્ત્રી. રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રગટ્યો. જો પાછી તારી આ ટેવ મને નથી ગમતી રાજુ. કેમ? રાજુ પૂછે છે અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા રાજુને ઢંઢોળે છે. વહુ બેટા? હ, કરતી રાજુ પોતાને સંભાળી લે છે અને ચોખા વીણવામાં લીન થયાનો ડોળ કરે છે. સાસુ કહેતી હતી, એવો એ ગયો છે તે તું તો એવી થઈ જાય છે કે જાણે ફરી કદી પાછો આવવાનો જ ન હોય. તે દિવસે તેં જ એને કેમ ના વાર્યો? મોં પર કરમાઈ ગયેલા કમલપત્ર જેવું સ્મિત લાવીને રાજુ સાસુને આશ્વાસન જેવો ઠપકો આપે છે. કેવી વાત કરતા હશો બા, દેશ માટે બંદૂક પકડનારાને તે વળી રોકાતો હશે અને નહીં આવે એવા કવેણ હું ક્યાં કાઢું છું? પણ થાળી પરસાળ વચ્ચે એમની એમ મૂકીને તે ઊભી થઈ ગઈ. વયોવૃદ્ધ જીવને સમજતા વાર ન લાગી કે પણ પછીનું વાક્ય કેવળ શબ્દોનું નહોતું બનેલું. છેલ્લા એક વર્ષથી માધવે પત્ર નહોતો લખ્યો. શું થયું હશે? એ મિલિટરીમાં જોડાયા ત્યારે કેટલું બધું લખતા હતા. પેટી ખોલી એમાંથી બધા જ પત્રો કાઢ્યા. પ્રથમવાર આવતા હોય તેમ તેમ રાજુ ઉલ્લાસથી પત્રોનું પુનઃવાચન કરતી ગઈ. આ પત્ર ડાકોર હોમગાર્ડ ઓફિસે રાત રહ્યા ત્યારનો અને તેને હસવું આવ્યું. એક રાત રહેવાનું થયું એમાં એ ગામના માણસ સાથે પત્ર, હું આજે ઓફિસ રોકાઈશ, તું જમી લેજે અને ચિંતા બિંતા કરતી નહીં. અને જાણે હજી ડાકોરમાં જ એ રાત રહ્યા છે એવું એને થઈ ગયું. ને ત્યાં તો બીજો પત્ર, આ તો યુદ્ધની છાવણીમાંથી જ લખેલો. એ પહેલાં તો ડઝન જેટલા કાગળ પોતાની પર આવેલા, તે વળી આ વચમાં ક્યાં ગોઠવાઈ ગયો? રાજુની આંખમાં ચિંતા આવી. કાગળ ખાસો લાંબો હતો. એક બપોરે ઘરમાં બા નહોતા ને આપણે તોફાન કરેલું. બાપ રે, જાણે હું જ રૂપાળી હોઈશ. પેલા બાવળા ઓરડામાં જતીકને દોડી ગયેલી ને મારો હાથ પકડી લીધેલો, કાચની બંગડી તૂટી ગયેલી. આ વાતનું સ્મરણ આ પત્રમાં નોંધ્યું હતું. લખ્યું હતું, આ પત્ર તંબુમાં પડ્યો પડ્યો લખું છું. મારા ઓશિકે તારા હાથ જેવી રાઇફલ પડી છે. પથારીમાં બૂટ સાથે આડો પડ્યો છું. કંઈક કહેવાય નહીં, ક્યારે પેલી ખાઈઓમાં લપાઈ જવાનું થાય અને હલ્લો કરવો પડે. તું પાછી જોજે, ગભરાઈ જતી. પેલો બંગડીવાળો પ્રસંગ મને યાદ આવે છે. આપણને એકાદ ટાબર્યું હોત તો. ઠીક છે ઠીક છે, જોજે પાછી, પલપલિયા પાડતી. ત્યાં રહ્યા રહ્યા રડાવતા હોય એવું થયું. પોતે લખેલું એવું શું લખતા હશો? આપણે કંઈ અફળ નથી થવાના. હું રોજ રાતે ભગવાન આગળ રડું છું. રાજુએ એ પત્રને સૌથી નીચે મૂક્યો. પોતે પાછું લખેલું યાદ આવ્યું. મને જૂની વાતો સંભાળી સંભાળીને કશું વિચિત્ર લખશો નહીં, તમે સમજતા નથી. કશું વિચાર્યા વગરનું લખી માર્યું. રાજુ પત્રની થોકડી પર હાથ ફેરવતી રહી, તીંદ્રસ્થ પતિની પીઠ પસવાડતી હોય એમ. એણે ત્રીજો પત્ર લીધો. વાંચ્યા વગર જ સમજી ગઈ, આ તો દિવાળી પર લખેલો. એ દિવસે પોતે દિવાળી નહોતી કરવાની અને પત્ર આવ્યા પછી બધી તૈયારીઓ કરવા બેઠેલી. વાંચ્યો, અમારી દિવાળીની શી વાત લખું? એક એક ગોળીએ એક એક શત્રુને દિવાળી બતાવીએ છીએ. જોકે હલ્લો કરનાર ઉંદરડા જેવો લાગે છે, ખબર પણ પડવા દેતા નથી. ગઈકાલની જ વાત કરું તને, અમે 15-17 જણા ગાતા હતા. તારું નામ યાદ કરાવે એવું નામ અહીં છે, રાજુ. એ કુંવારો છે. અહીં આવતા આવતા પરણવાનું મળ્યું હોત તો સુખેથી મરત, પણ હવે તો મરાય પણ નહીં એવું કહી કહીને અમને હસાવે છે અને નવી વહુની જેમ માથે રાઇફલ મૂકીને પાણી ભરવાનો અભિનય કરે છે. પેલું તું ગાતી હતી ને, કે હો રાજ રે હું તો તળાવ પાણી ગઈ તી, એ ગાય છે ત્યારે તું મને યાદ આવે છે. હા, તો હું એ કહેતો હતો કે અમે ગામના પાદર બેઠા હોય એમ બેઠેલા ને ઓચિંતા બોમ્બ વર્ષા થઈ. મારા પરાક્રમની વાત કરતો નથી, તું તો પાછી પોપલી છે, કીડી મંકોડા પગ તળે આવે તોય ઓ કરે છે. માટે દિવાળી બરાબર ઉજવજે. અને ખાસ વાત લખવાની કે મારા કપડાં ત્યાં છે એમાંથી પેલો કોટ ગબાને આપજે, સામે શિયાળો આવે છે એને બાપડાને હૂંફ રહે. રાજુ આ વખતે ખૂબ હસી હતી. આવું સાસુમાને ન બતાવાય છતાં હોશભેર આ કાગળનો ઉતરાદ વાંચી સંભળાવ્યો હતો. તમારો છોકરો મશ્કરી કરે છે તે જુઓ ને બા, ગબાને એ કોટ એ જ દિવસે એની છાપરીએથી જઈને આપી આવી હતી. મોટા ઘરની વહુ છાપરીએ જવામાં અચકાય, પણ રાજુ એ મર્યાદા જ ભૂલી ગઈ હતી. આ પત્ર વાંચીને અત્યારે એની આંખમાં આંસુ પણ નહોતા માતા. ક્ષણાર્ધમાં તો કેટલું યાદ આવી ગયું. ખેતરમાં તમાકુ રોપાતી હતી તે વખતે બેઉ વચ્ચે હોડ બકાઈ હતી. હારનાર 5 રૂપિયા આલે એવી દેખાતી શરતમાં બંને ચપોચપ તમાકુ રોપતા રોપતા આગળ વધી ગયા હતા. માધવે ત્યારે કહેલું, હું જીતું તો તમાકુનું જરૂર રોપીએ છીએ એવું. જાઓ હવે, જરા શરમાવ. રાજુએ તમાકુના વણ રોપેલા છોડ જેવા એક પત્રને હાથમાં લીધો, આંખ લૂછી, અને એને લાગ્યું ઘરમાં જાણે પોતે એકલી જ નથી, બીજું ઘણું છે. નીરવ શાંતિ. ઉનાળાની લૂ લમણા પરથી ઉડીને છજ્જામાં કબૂતર બનીને બેસી ગઈ. એ પત્ર વાંચવા લાગી. વાલી રાજુ. હ, સંબોધન વાંચીને એણે હુંકાર કર્યો. ઓસરી બહાર નજર કરી ઓચિંતું થયું, અરે આ તો પત્ર વાંચી રહી છું, તું મને કેટલી યાદ આવે છે. દિલ્હી પહોંચ્યો ત્યારે મેં તારે માટે ગરમ વસ્ત્રો મોકલ્યા હતા, બા માટે શાલ મોકલી હતી. એ પછી તો ઘણું ઘણું વીતી ગયું. યુદ્ધ પણ પતી ગયું અને રજા મળી ચૂકી છે. કાયમી દળમાં હોય એ લોકોને મળવા માટે જ ઘેર મોકલે છે, પણ હું તો કાયમી દળમાં નથી એટલે મને ફરી જરૂર પડતા સુધી રજા. તને આનંદ થશે, મને દિલ્હીમાં NCCમાં અંડર ઓફિસરની જગ્યા મળી છે. અહીં અમારા રહેઠાણમાં સગવડ સારી છે. મારે એક કોલેજના આચાર્ય સાથે સારો પરિચય થયો છે. એમની પુત્રી રેણુ મને ઘણીવાર આગ્રહ કરી જમવાનો ઉતરે છે. એ લોકો બહુ પ્રેમાળ છે. તારે માટે 2 સાડીઓ મોકલું છું, રેણુની પસંદગી છે. પત્ર લખજે. રાજુ પત્રોને કોરે મૂકીને ઊઠી બારી ઉઘાડીને પાછી નવાણિયા પાસેના થોરને જોઈ રહી. એક પોપટ થોર પર બેઠો હતો. થોરના લીલા રંગમાં તે ભળી ગયો હતો. નકરા લાબરિયા જેવો લીલો છમ પોપટ. એ પાછી વિચારે ચડી. એને થયું, પેલા પોપટને પણ થોરની જેમ કાંટા ઉગશે. ને પત્રો પાસે આવી. વાંચ્યા વગરના કેટલાય પત્રો વાંચેલા પત્રો સાથે મૂકી લીધા. પછી જાતને સંભાળી લીધી. હશે, એમાં વળી શું થઈ ગયું? એ ઓછા વસ્તુ જેવા છે, તે ઓછાઈ જવાના છે. અને આ પત્ર આવ્યો ત્યારે તો પોતાને કશું થયું નહોતું, ઉલટાની પત્ર લખી બેઠી હતી. જોજો પાછા અમને ભૂલી જતા. પણ એ પત્ર પછી 4-5 માસ કોરા ગયા. ટપાલીઓ જાણે મરી ગયા હોય એવું થઈ ગયું. ખેતરમાં 2 પાક લેવાઈ ગયા. ગબાને આપેલા કોટ પર કેટલાય થીંગડા ચોંટી ગયા હતા. વાળું માગવા આવતો ત્યારે એ બિચારો યાદ કરાવતો. એક દિવસ સોનાનો આવ્યો. કાગળ ચકરડું લેતો ઓસરીમાં પડ્યો. રાજુના ઉમંગનો પાર નથી. દોડતીક પત્ર લીધો. બા પાછળ ન આવતા હોત તો એકાંત જેવું નખરું પણ પત્રને કરી લેત. શું લખે છે એવોએ? રાજુ પત્ર વાંચતી રહી. એના હાથમાં પત્રમાં કે આંખમાં વંટોળની જેમ આવેલો પેલો ઉમંગ ઓસરી ગયો. મજામાં છે, ફિક્કા સ્વરે તેણે ઉત્તર આપ્યો. મને સંભળાવતો ખરી. રાજુ શું વાંચે? એમાં તો લખ્યું હતું, માધવ રેણુને લઈને સાથે રહે છે. આગ્રાની એક શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે એને સર્વિસ મળી ગઈ હતી. આટલું સાચું એ લખી શક્યા? રાજુને એથી દુઃખ ન થયું. એણે શરીરમાં પ્રસરી ગયેલા આઘાતને પાછો વાળ્યો. આ રીતે એમાં વળી સંકોચાવ છો શું? એ તો હું પેલા કાગળથી જ જાણતી હતી. તમારા લક્ષણ તો એવા જ હતા. બાને એ વાત હું નહીં કરું. એ બિચારીને કેવું થાય? મને જરા લખજો તો ખરા કે એ રેણુ કેવી કૃપાળી છે. મને એનો કશો બાદ નથી. બાદ છે તો ફક્ત એક જ, તમે 2 વર્ષ સુધી કશું જ લખ્યું નહીં. આપણે તમાકુની રકમ સારી એવી એકઠી થઈ છે. તમારે જરૂર પડે તો મંગાવજો. પત્નીનો મોકળો સ્નેહ જોઈને માધવને થયું કે આવી સ્ત્રી આગળ 2 વર્ષ ન છુપાવવા જોઈએ. એણે પ્રત્યુત્તર લખ્યો, મેં તારાથી ઘણું છુપાવ્યું છે, મને તું માફ કરજે. રાજુ, આગ્રામાં અમે 2 વર્ષથી ઠરીઠામ થયા છીએ. બાને, ખાસ કરીને તો તને જ દુઃખ થાય એટલે આ વાત ખોલતા સંકોચાતો હતો. હું તારી ફરીવાર માફી માંગુ છું. તને કહું, રેણુને 2 છોકરીઓ થઈ છે, 1 જ દિવસે જન્મી છે. બંને સરખી દેખાવડી છે, બંને ચાલે છે. એક ઊંઘતી હોય ને બીજી જાગતી હોય તો કોણ જાગે છે ને કોણ ઊંઘે છે તે પણ ખબર પડતી નથી. નામ પાડ્યા છે તોય જુદી ઓળખાતી નથી. અમે હાથે દોરા બાંધીને નિશાની રાખી છે. બંને ચાલતા શીખી છે. એક ભૂરા દોરાવાળી ડોલી રેણુએ આ નામ પાડ્યું છે. સારું એવું બોલતા શીખી છે, તે તોતડું બોલે છે. બીજી મલ્લી અમારી પાડોશણે નામ પાડ્યું છે, ખૂબ તોફાની છે. એને હાથે કશીક નિશાની નથી બાંધી, લાલ દોરી બાંધી હતી, એણે તોડી નાખી. એનું કપાળ બરાબર મારા જેવું છે, બંનેનો રંગ એની માં જેવો. રાજુ, આ શું થઈ ગયું બધું? મને ઘણીવાર ઈચ્છા થાય છે ત્યાં આવવાની, તને બાને જોવાની, વાતો કરવાની, પણ ડરું છું. બા આ બધું સહન કરશે? તું મારાથી લગીરે દૂર નથી, આ બધું છતાં તું એટલી જ પાસે છે, પહેલાં જેટલી જ વહાલી એથી વધારે. રાજુએ આ પત્ર આવ્યો ત્યારે મનને ખૂબ જ ધરપતમાં રાખ્યું હતું. બા વારંવાર પૂછ્યા કરતા હતા. જૂઠો પત્ર વાંચીને બધી વાત દાબી રાખી, આખું આખું આંખમાં સાચવીને બેઠેલી એ વયોવૃદ્ધાથી કશું અછતું ન રહ્યું. એને એક વાતનો તો અણસારો આવી જ ગયો હતો કે પત્ર આવે ત્યારે વહુ ઘેલી ઘેલી થઈ જતી, પણ હમણાંથી તો એકલી એકલી સોરે છે. છેલ્લો પત્ર આવ્યો એ ખ્યાલમાં રાખ્યો અને જેવી રાજુ તળાવે ગઈ ત્યારે ફળિયાના છોકરા પાસે તે વંચાવ્યો. અણસમજુ છોકરો કડકડાટ વાંચી ગયો. એણે ઝટપટ કાગળ ખૂંચવી લીધો. બાળકને ગોળની ગાંગડી આપતા આપતા પત્રમાંની બીનાને જાણે ખોટી પાડતી હોય એમ કહેવા માંડી, એના ઘર પાસે રહે છે એ છોડીઓની વાત એણે લખી છે, નહીં ભઈલા? વૃદ્ધ માની પાકી આંખમાં આંસુ આવ્યા. ઘરમાં સતી જેવી સ્ત્રી હોય ને એને મુવાને આ શું સૂઝ્યું? દીકરે છાતીમાં કુહાડાના ઘા માર્યા હોય એવી એ હકીકત હતી. રાજુ તળાવેથી આવી ત્યારે પણ સાસુમાના હાથમાં જ એ પત્ર હતો. બારણામાં પેસતા જ રાજુએ હાથમાંનો કાગળ જોયો ને ધ્રાસકો પડ્યો. બા, એ કાગળ તમે ક્યાંથી લીધો? લીધો બેટા, મારું કરણ લઈને બેઠી છું. તું મને ખોટું ખોટું સંભળાવતી હતી, તારું કલેજું કેમનું ચાલે છે? અરે અરે બા, તમે વળી શું નાના બાળકની જેમ? અને સાસુએ ફરી સહન કેમ કરે છે એવું કહ્યું. ત્યારે એણે કહ્યું, બધુંય થઈ ગયા પછી એમાં પથ્થરો મારવાનો શો અર્થ બા? થયું એટલે થયું. મને તો ગમ્યું છે કે ઘરમાં 2 છોકરા અને ઘરડીમાં ગુસ્સે થઈ ગઈ, બળ્યા એવા પથરા શું કરવાના? એવું ન બોલશો બા, એમાં વળી દોભાવ છો શું? 1 છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહોત ખરા? બા ત્યાંથી ખસી ગયા છોકરાને ગાળો દેતા દેતા. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયા એ વાત તે છુપાવી શકી નહીં. અને છોકરીઓના નામ એવા કઢંકા શા પાડ્યા છે તે? તમને બર્યું એટલી સમજ નથી કે ડોલી મલ્લી તે કેવું લાગે? કોઈ સાંભળે તોય લાગે કે અલી મલ્લી જેવું, વળી શું નામ પાડ્યા હશે? બંનેનો ફોટો મોકલજો અને એમના નામ સોનારૂપા રાખજો. મારી તો તમને વિનંતી છે કે તમે હવે આગ્રાને ભૂલી જાઓ, અહીં આવતા રહો. બાના મિજાજને હું પહોંચી વળીશ. રાજુના આ પત્રથી માધવના પગ ત્યાં જ રોપાઈ ગયા. ઉલટો એ વધારે ગભરાઈ ગયો. બા વાત જાણી ગઈ છે એટલે દેવતાનો જ વરસાદ વરસવાનો, બીજું કંઈ નહીં. ગામમાં 2 બાળકો અને નવી પત્ની સાથે પોતે જાય તો કેવું કઢંગું લાગે, એવા ઠપકા સાંભળવાની તૈયારી એનામાં નહોતી. એણે ત્યાંથી જ મૌન સ્વીકાર્યું. એ પછી એકય પત્ર ન દેખાયો. એક ચોમાસું આખું આંખમાંથી વહી ગયું. રાજુએ માધવને ઘણા વલોપાત કર્યા પણ કશોય ઉત્તર નહીં. જેમ જેમ રાજુના પત્રો તે વાંચતો તેમ તેમ એને દગો દીધાનો ભાવ એના મનમાં જાગ્યો. ઉત્તર આપવાની પણ હવે એને શરમ આવતી. રાજુ મનમાં ને મનમાં ઈશ્વરને કરગરતી પ્રાર્થતી, પણ એનો પરમેશ્વર તો બહેરો બની ગયો હતો. આજે એ ચોખા વીણતી હતી. એક ચોખો મોંમાં મૂક્યો કે એ યાદ આવ્યા, અને તરત જ શું થયું કે એની આંખ ભીની થઈ ગઈ. બધા કાગળોને પાછા પેટીમાં મૂકી દીધા અને પાછી બારી સમક્ષ આવી. થોર પર પોપટ નહોતો. નાવણિયા આગળના એ થોરિયા પર ચોમાસું રહી ગયું છે. રાજુના શરીર પર કાંટા ફૂટતા હોય એવું થવા લાગ્યું. વહુ બેટા, એ બારી આગળથી ખસી, જો તો ખરી આ તાર આવ્યો છે. સાસુમાના આ સમાચારે તે અબુધ પ્રાણીની જેમ ભડકી દોડતીક બહાર પડસાળમાં આવી તાર લીધો, સકંપ દ્રષ્ટિએ વાંચ્યો ને જોત જોતામાં તો એ કાળી ધપ પડી ગઈ. વગર વાંચે ઘરડીમાં એ અશુભ જોઈ લીધું. માધવ મોટો અકસ્માતમાં માર્યો ગયો હતો. બીજે દિવસે માએ ફરી રાજુને પૂછ્યું, બેટા આખી વાત કરને. એને કેમ કરતા એવું કડથોલું વાગ્યું, લડાઈમાં ગયો હોય તોય આવું ન લાગત. દેશ માટે જજુમીને મર્યો હોત તો હૈયું હરખ હરખ થાત, પણ આ મોટર ગાડીઓ જ મારા કરમની લૂંટી ગઈ. મારી આંખો વિધવા થઈ ગઈ. વહુ બેટા, હવે જાજુ વિચારીશ નહીં. પેલા નોંધારા જીવને અહીં તેડાવી લે, એમનું આ અડધે રસ્તે કોણ. રાજુએ પણ પાકી ઉંમરને ટેકો આપતા કહ્યું, કંઈ નહીં બા, હું છું, પણ હું. એણે સજલ નેત્રે આગ્રા તરફ એક પત્ર રવાના કર્યો, તમે જલ્દી આવતા રહો, ઘરનું બધું જ પછી લાવીશું, પણ તમે આવતા રહો. ત્રણેય મા દીકરા આવવાના હતા ત્યારે રાજુ ડાકોર સ્ટેશને જઈને વાટ જોતી ઊભી. ગાડી આવી. ધીમે ધીમે પ્લેટફોર્મ ખાલી થયું. દૂર થાંભલા આગળ પ્રવાસીઓમાંથી ચડાઈ ગયેલા એક છોકરી જેવી સ્ત્રી અને બે બાળકો ઊભા હતા. એ દોડી. ફોટામાં હતા એ જ બે બાળકો. માધવના કપાળને સાચવી રહેલી એક છોકરીને રાજુએ ઉચકી, બેટા કહીને બચ્યો કરવા માંડી. દોરા વગરના એના હાથને લઈને ગાલે દબાવતી દબાવતી પ્લેટફોર્મ બહાર નીકળી આવી. પેલીને કહેવા પણ ન રહી કે ચાલો. લીમડા નીચે આવીને પાછી ઊભી રહી. બીજીને ઉચકી, વ્હાલ કર્યું અને રેણુની શ્વેત સાડી જોઈ રહી. તું કેટલી બધી રૂપાળી છે, મને પણ વ્હાલ થાય એવી છે. તો પછી એમની વાત જ શી. મારા ઈશ્વરે મારો એક માણસ લઈને મને ત્રણ જણ આપ્યા. હું કોનો પાળમાનું, તારો કે ઈશ્વરનો? અને તને આવું સફેદ પહેરવાનું કોણે કહ્યું? તું તો સાવ નાની છે, મારી ત્રીજી છોકરી જેવી. રાજુએ રેણુને માથે હાથ ફેરવી લીધો. રેણુ એની છાતી પર માથું મૂકીને રડી પડી. અશ્રુના અવાજમાં કહી પણ દીધું, એ મરી ગયા હોય એવું મને નથી લાગતું.